તારીખ 9/11/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
પાનું 2 બીજું પાનું 5મો બોલ છે આત્માનું હિત કરવા માટે શું કર્તવ્ય છે કરવા યોગ્ય શું છે કરવા જેવું જીવનમાં શું છે એનો સંક્ષેપમાં થોડી વાત કરી છે આ બોલમાં તો અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે એક નીતિમાં જન્મ મરણ ના વિષયમાં આ જીવ નિરુપાય છે અને અશરણ છે એ વાત કરી છે 12 ભાવનામાં એક અશરણ ભાવના નામની ભાવના છે 12 ભાવનાનું ચિંતન મુનિ દશામાં પણ ઉત્પન્ન થાય છે મુનિ દશામાં પણ એ વિચારો આવે છે કે આ સંસારમાં જે જીવો અત્યારે મનુષ્યપણે મનુષ્ય પર્યાયમાં આપણે છીએ મુખ્યપણે હિત હિતનો વિચાર કરવાનો આ કાળ છે આ સમય છે મનુષ્યપણાનો એમાં જન્મ તો થઈ ગયો છે કોઈને મરવું નથી જન્મ થઈ ગયો છે જન્મ થયો ત્યારથી માતાના ઉદરમાં આવ્યો ત્યારથી જીવ મનુષ્યાયુ ભોગવે છે એ મનુષ્યાયુ ભોગવતા આ જીવને મરણ જોઈતું નથી મરણ ગમતું નથી મરણ જોઈતું નથી મરણ ઈચ્છતો નથી અને મરણના વિચાર માત્રથી દૂર રહેવા માગે છે મરણનો પ્રસંગ તો એને અસહ્ય થાય એમાં નવાઈ નથી પણ એ મરણના વિચારથી દૂર રહેવા માગે છે તો મરવાના વિચાર શું કરવા જીવત્વ શક્તિવાળો જીવ જીવત્વ સ્વભાવ જીવપણાનો શાશ્વત જીવન જીવવાનો એનો સ્વભાવ હોવાથી મરવું એના સ્વભાવની વિરુદ્ધ છે એના સ્વરૂપની વિરુદ્ધ છે જેમ સુખ સ્વભાવી આત્મા સુખને ચાહે છે દુઃખ એના સ્વરૂપથી વિરુદ્ધ છે એટલે દુઃખને ચાહતો નથી એ મરણ પણ પોતાના સ્વભાવથી વિરુદ્ધ છે જોકે શાશ્વત એવા આત્માનું મરણ તો થતું જ નથી થઈ શકતું પણ નથી મરણ એટલે એનો સર્વનાશ અભાવ પણ જે વસ્તુ છે એ તો ત્રિકાળ છે અને ત્રિકાળ હોવા પણ રહેવા પણ જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એનો નાશ અશક્ય અને અસંભવિત છે માત્ર અવસ્થા બદલાય છે અને અવસ્થાનું બદલવું એ અવસ્થા સ્વભાવ છે પરિણામ સ્વભાવ છે પરિણામની મુખ્યતાથી કહીએ તો વસ્તુ સ્વભાવ પણ છે વસ્તુ પરિણામશીલ છે એટલે પરિણામને બદલતા પરિણામને નહીં બદલતા કરી શકાય નહીં અને શાશ્વત વસ્તુનો નાશ કરી શકાય નહીં નાશવંત પરિણામને શાશ્વત કરી શકાય નહીં સ્થિર કરી શકાય નહીં અને સાત શાશ્વત વસ્તુનો નાશ કરી શકાય નહીં આવું વસ્તુનું સ્વરૂપ છે હવે સામાન્ય રીતે મોટામાં મોટી આપત્તિ મોટામાં મોટો આ દુઃખનું પ્રસંગ તો એ છે કે જીવને જન્મ પછી મરણ થાય છે એનો મોટામાં મોટો દુઃખનો પ્રસંગ છે અને તે અનિવાર્ય છે, જોડાયેલું જ છે એટલે તે અનિવાર્ય છે. ખરેખર તો મરણ થાય છે એટલે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, માત્ર ત્યાં મરણ જ નથી થતું. પહેલા સમયે જીવ એક ગતિનો ત્યાગ કરે છે, બીજા સમયે તે નવી ગતિમાં બીજી ગતિમાં જન્મ ધારણ કરે છે. એટલે એક સમય પહેલા મરણ ને બીજા સમયે જન્મ, એમ પાછો એનો તરત પર્યાયાંતર પણ એ ઉત્પત્તિ થાય છે, પર્યાય બદલાઈ જાય છે, એને જન્મ કહેવામાં આવે છે. પહેલી ગતિ પૂરી થઈ એને મરણ કહેવામાં આવે છે. એ લૌકિક નામ છે. અને જેને આત્મજ્ઞાન છે એવા ધર્મી તો શાશ્વત પદાર્થને અનુભવતા હોવાથી, પદાર્થના અસ્તિત્વને શાશ્વતપણે અનુભવતા હોવાથી એને જન્મ મરણનું દુઃખ નથી, અથવા એને જન્મ મરણ છે એ જ્ઞાન પણ માં ગૌણપણે જાણવાનો એક વિષય રહે છે. પર્યાય બદલે છે, જણાય છે એવો એક વિષય, જાણવાનો વિષય રહે છે, એથી વધારે એના ઉપર એનું વજન જતું નથી. મિથ્યા દ્રષ્ટિપણામાં અને અજ્ઞાનપણામાં સંસારી જીવને પર્યાય બદલાય છે ગતિની, ત્યારે એને એમ લાગે છે કે હું મરી જઈશ, પહેલા હું મરી જઈશ. એવો એને મરણ તુલ્ય ભય અને મરણ તુલ્ય મરવાનું દુઃખ એને લાગે છે. જોકે એ મરતો નથી, પણ એ જ્ઞાની જાણે છે એને તો હું મર્યો એમ જ લાગે છે, બીજું કઈ લાગતું નથી. તો એમ કહે છે કે તારે એ ન જોઈએ, મરણ તારે ન જોઈએ, એ પ્રસંગ તારે ન જોઈએ. તો ન જોઈએ તેથી તે નહીં મળે એવું કઈ છે કે એમાં કોઈ ઈચ્છા કાર્યગત થાય એવી વસ્તુ સ્થિતિ તો નથી. એ માટે જગતના સર્વ જીવો અશરણ છે. નહીં મરવા માટે શરણ જરૂર શોધે છે જીવ. જો ભય સ્થાન હોય તો નિર્ભય સ્થાનમાં જવા માટે પ્રયત્ન કરે છે, અહીંયા લડાઈ થાય છે, બોમ્બાર્ડિંગ થાય છે, આપણે બીજે જાઓ, શાંત એરિયા હોય ત્યાં ચાલ્યા જાઓ. રોગ થાય, મરણ થાય એવો તો રોગ મટાડવાનો ઈલાજ કરે છે. એમ જીવવા માટે અનેક પ્રકારના બહારના સંયોગોનું શરણ લેવા જાય છે. એને એમ કહે છે કે એ તારા પ્રયત્ન નકામા છે. એ રીતે તો કઈ તને જીવન મરણથી બચી જવાય એવું બની શકશે નહીં, એવું કોઈ રીતે થઈ શકે એવું નથી. જ્યાં સુધી, હવે એમ કહે છે કે જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન થાય, એટલે આત્મા સિદ્ધાલયમાં ન જાય, મોક્ષ દશાને પ્રાપ્ત ન કરે, મોક્ષ દશાને સાધે નહીં, આત્માની સિદ્ધિ ન સધાય એટલે મોક્ષ દશા સધાય નહીં, ત્યાં સુધી જન્મ અને મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું, અનિવાર્યપણે ચાલ્યા કરવાનું. એમાં કોઈની ઈચ્છા કામ આવે એવું નથી, એ પરિસ્થિતિને કોઈ રોકી શકે એવું નથી. જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન સધાય એટલે સંપૂર્ણ શુદ્ધ દશા ન થાય, સંપૂર્ણ અબંધ દશા ન થાય, સંપૂર્ણ પવિત્ર દશા ન થાય, ત્યાં સુધી એને નવા જન્મ મરણ થાય એવા કર્મો બંધાય એવા પરિણામ થાય છે. અને એ પરિણામને લઈને, પોતાના જ પરિણામને લઈને જન્મ મરણનો પ્રસંગ ટાળી ન શકાય એવો એક અશરણ પ્રસંગ છે કે જેને ટાળી શકાતો નથી, જેને મિટાવી શકાતો નથી. એમ કહીને શું કહ્યું કે મરણ અને મરણનો પ્રસંગ ને મરણનું દુઃખ તારે ન જોઈતું હોય તો આત્માનો મોક્ષ થાય, આત્માની સિદ્ધિ થાય એવો ઉપાય તું શોધ, તો જન્મ મરણનો પ્રસંગ ટળશે. પણ જન્મ મરણ થાય એવા પરિણામ કરવા છે राग द्वेष मोह अज्ञानना परिणाम मिथ्यात्मना करवा छे अने जन्म मरण जोईतुं नथी, बे वात तो नहीं बनी शके। झेर तो खावुं छे पण मरवुं नथी, शुं छे? झेर खावुं छे ने मरवुं नथी, बे वात केवी रीते बनवानी हती? એમ આ જીવ સંસારના સંયોગોનો રસ લે છે, જે સંયોગો આત્માથી સર્વથા ભિન્ન છે, એ સર્વ પ્રસંગોમાં અભિન્નતા અભેદપણું કરે છે, મમત્વ કરે છે, અને મમત્વ કરે છે અને એ મમત્વનો રસ લે છે, એ ઝેર ખાય છે। પછી રાગમાં રાગ રસ છે અને દ્વેષમાં દ્વેષ રસ છે, એ બંને પ્રકારે પોતાના વિપરીત રસને અણાકુળ શાંત રસથી વિરુદ્ધ રસને અકષાય સ્વભાવથી વિરુદ્ધ કષાય રસને નો આહાર લે છે, એનું સેવન કરે છે, અને એનું ફળ એને જોઈતું નથી, જન્મ મરણ એને જોઈતા નથી, બે વાત કદી બનવાની નથી। ત્રીજું શું દેખાય છે? જો જ્યાં જ્યાં એને પોતાની કલ્પના અનુસાર અનુકૂળતા ભાસે છે ત્યાં એ હરખના રસમાં રાગના રસમાં તીવ્રપણે જોડાય છે, પ્રતિકૂળતાઓ જ્યાં એને કલ્પનામાં આવે છે, કલ્પના છે વાસ્તવિક નથી, ત્યાં ખેડાય છે, ત્યાં એને દ્વેષ થાય છે, એને એને દ્વેષનો રસ પોસાય છે, બંને રસ ઝેર છે। આત્માના અમૃત સ્વભાવની વિરુદ્ધ હોવાથી એ બંને ઝેર છે, એ બંનેને જીવ સેવે છે અને એનું ફળ એને જોઈતું નથી, કેવી રીતે બનવાનું હતું? રસ આવે તો બીજો ઉપાય નથી, જન્મ મરણ કરવા, રસ આવે તો દુઃખ ભોગવવું, પછી તો દુઃખ ભોગવવાની શું કરવા ના પાડે છે, એનું ફળ દુઃખ છે, અને દુઃખ ભોગવવાનો પ્રસંગ આવે છે પછી ના હું કરવા પાડે છે? તું એમ કહેશો કે પૈસા તો હું તમારી પાસેથી લઉં પણ પાછા ન આપું, કરજ કરું પાછા ન આપું, કેવી રીતે બને? દેણું કર્યું છે, દેણું દેવું પડે, સીધી વાત છે, જે કર્મ બાંધ્યા છે એને તું એનો તો ચૂકવવો જ પડશે, ફળ કર્મ બાંધવા છે ને ફળ ચૂકવવું નથી, બે વાત કેવી રીતે બનવાની? તારે એકવાર ન ચૂકવવું હોય તો એમાં ચાલે એવું નથી એમ કે છે। સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે એનો અર્થ એ છે કે જન્મ થાય એવું કર્મ તે બાંધ્યું છે, સાથે જ મરણ થાય એવું કર્મ પણ તે બાંધ્યું છે। હવે એ મરણ થતાં મરણ તુલ્ય દુઃખ ન થાય, અથવા દેહનો ત્યાગ થતાં દેહ આયુષ્ય પૂરું થતાં તને દુઃખ ન થાય, એવો એક આત્મસિદ્ધિનો ઉપાય છે, મોક્ષમાં જવાનો એક ઉપાય છે, એવો એક માર્ગ છે, એ માર્ગનો પ્રારંભ, એ માર્ગની શરૂઆત એવી સુંદર છે કે એ માર્ગમાં પ્રવેશતા જ એને મરણનો દુઃખ નથી થતો। માર્ગમાં પ્રવેશ મળ્યા પછી કોઈને બે ચાર છ આઠ ભાવ હોય છે કે કોઈને દસ બાર પંદર ભાવ પણ હોય છે, સમ્યક દર્શન થયું એ માર્ગનો શરૂઆત છે, પ્રવેશ છે, તો કોઈને એટલા ભાવ થાય, એટલા ભાવ સુધી જન્મ મરણ થાય છે પણ જન્મ મરણનું દુઃખ નથી થતું। એ સંબંધિત જે દુઃખ સંસારી પ્રાણીને થાય એવું દુઃખ એને નથી થતું। સિદ્ધિ તો સંપૂર્ણ સિદ્ધિ મોક્ષ થશે તો જ્યારે સિદ્ધાલયમાં જવાના પરિણામ થશે ત્યારે થશે, છેલ્લા ભાવમાં જે ભાવમાં નિર્વાણ થવાનો છે, પણ એ પહેલા જેટલા ભાવ થશે એમાં પણ એને જન્મ મરણનું દુઃખ નહીં થાય। આ આત્મસિદ્ધિના માર્ગના ની શરૂઆતની આ સુવ્યવસ્થા છે કે જેને લઈને એને શરૂઆતથી દુઃખ ટળવા માંડે છે। સુખનો માર્ગ હોવાથી, એકાંતે સુખનો માર્ગ હોવાથી એવું સુખ શરૂ થાય છે કે પહેલેથી જ બધા દુઃખ છે એની કલ્પના બદલાઈ જાય છે, દુઃખ તો કલ્પનાથી હતું એને, શાશ્વત એવા આત્મ પદાર્થને વિશે મરણની કલ્પના, અશાશ્વતપણાની કલ્પના, જન્મની કલ્પના એની નિવૃત્ત થાય છે. કલ્પના છૂટી એટલે એને કાંઈ વાંધો આવતો નથી. જેમ માણસ અત્યારે કપડાં બદલે છે, રોજ સવારના પહોરમાં નાઈને કપડાં બદલે છે, તો કપડાં બદલે છે ત્યારે જે કપડાં ધોવા નાખે છે, ધોયેલા કપડાં ફરીને પહેરે છે ત્યારે એને એમ થાય છે કે અરે હું મરી ગયો, કાંઈ નથી થતું. એકદમ નોર્મલ પોઝિશનમાં, નોર્મલ કન્ડિશનમાં કપડાં બદલી લઈએ છે. શું કારણ છે? ત્યાં દુઃખ નહીં થવાનું કે હું ઊભો છું, હું તો છું, કપડાં બદલું છું, હું ક્યાં બદલાવું છું? એમાં હું એનો એ છું, કપડાં બદલાય છે, હું કાંઈ બદલાતો નથી, મારી હયાતીને કાંઈ આંચ આવતી નથી. એમ જેને દેહ બદલાય છે, જે જ્ઞાનીને એ જાણે છે કે આ દેહ બદલાય છે, આ દેહ જર્જરિત થયો, આ દેહ રોગાવિષ્ટ થયો, આ દેહ હવે બદલવાની તૈયારી થઈ, આયુષ્ય પૂરું થયું, નવું આયુષ શરૂ થશે. જ્યાં સુધી નિર્વાણને લાયક, મોક્ષને લાયક પરિણામ નહીં થાય ત્યાં સુધી નવું આયુષ્ય ચાલુ રહેશે, જૂનું આયુષ્ય પૂરું થશે એવું કેટલો કાળ બનશે, પણ હવે અનંતકાળ બને એવી પરિસ્થિતિ દેખાતી નથી. મોક્ષની પ્રતીતિ તો એને સમ્યક દર્શનના સમયે જ આવી જાય છે કે મારો મોક્ષ અલ્પકાળમાં થવાનો છે. એટલે થોડાક જે એના ભાવ રહ્યા એના જન્મ મરણનું એને દુઃખ નથી, એ પોતાની હયાતીને બરાબર અનુભવે છે. અને જે દેહ ત્યાગ થયો, નવો દેહ ધારણ થયો, એ માત્ર પૂતગોળોનું આવાગમન થયું, દેહના પૂતગોળોનું આવાગમન થયું, સંયોગ થયો ને વિયોગ થયો, મારે કાંઈ એમાં ખરેખર લેવા દેવા નથી. એને તો થોડું એવું છે કે જ્યારે દેહ છૂટે છે ત્યારે પ્રાણ ત્યાગની અથવા પ્રાણ ત્યાગની અશાતા વેદના ઉત્પન્ન થાય છે બહુભાગપણે. અને અશાતા ના વેદનાના ઉદય કાળે સાધક જીવ વિશેષ આરાધના કરવાના પુરુષાર્થની અંદર પ્રેરાય છે. એટલે આરાધનાના પ્રસંગને ત્યાં મહોત્સવ ઉત્સવ કહેવામાં આવ્યો છે. જેમ આપણે ઉત્સવ અષ્ટાનિકા પર્વનો ઉત્સવ કરીએ છીએ, પર્યુષણ પર્વનો ઉત્સવ કરીએ છીએ, પંચકલ્યાણક ભગવાનની પ્રતિષ્ઠા હોય તો એનો ઉત્સવ કરીએ છીએ, એ તો હજી બહારના પ્રસંગો છે. આ ખરો ઉત્સવ છે, આરાધનાનો ઉત્સવ એ ખરો ઉત્સવ છે. એ કાળે ધર્માત્માઓ વિશેષ આરાધનના પુરુષાર્થની અંદર ઉગ્રપણે જોડાય છે, ઉગ્રપણે એ કાર્યને કરે છે, આરાધે છે, એટલે એને ઉત્સવ કહેવામાં આવે છે. જગતના જીવોને મરણ છે એ પોક મૂકીને રડવાનો પ્રસંગ છે, ધર્માત્માઓને તે મહોત્સવનો પ્રસંગ છે. રત્નકરણ શ્રાવકાચાર્ય એમાં એ વાત લીધી છે, મૃત્યુ મહોત્સવ ધર્મીને એ મહોત્સવનો પ્રસંગ છે. જગતનો જીવ, મોહી સંસારી જીવ મૃત્યુથી ડરવામાં ડરીને નાશ ભાગ કરે છે. લડાઈ થતી હોય તો સુરક્ષિત સ્થળે સંતાઈ જાય છે, રોગ આવે તો એનાથી દૂર ભાગવા માટે દેશ પરદેશની દવાઓ મગાવે છે ને ક્યાંક પોતે ઉડી ઉડીને જાય છે ત્યાં, કોઈ રીતે મને બચાવો, ઓપરેશન કરીને બચાવો, વાડકાપ કરીને બચાવો, ગમે એમ કરીને મને બચાવો. ઉત્સવની તો રાહ જુએ છે, ધર્માત્માઓ છે એ તો ઉત્સવની રાહ જુએ છે. અમારી અમારા ધર્મની આરાધનાનો આ કાળ છે, આ પ્રસંગ છે, અત્યારે આવો, આ ક્ષણે આવો, અમને ભયનું કોઈ કારણ નથી, અમે એને માટે હંમેશા તૈયાર જ છીએ. મૃત્યુના મહોત્સવ માટે અમે હંમેશા તૈયાર છીએ. એ મહોત્સવની તૈયારી અમે કરી રાખી છે, એ પૂર્વ તૈયારીમાં અમે સદાય રહીએ છીએ, ક્યારેય અમે ગફલતમાં રહેતા નથી. આમ છે, જે માણસ લગ્ન થવાના હોય તો લગ્ન પ્રસંગની રાહ જોવે છે ને, આપણા ઘરે પ્રસંગ છે, બધું એકદમ ઉત્સવ જેવું લાગ્યા કરે, બધા મહેમાનો આવે, આ છે, રાહ જોવે છે. मरण ना प्रसंग नहीं कोई राज हुए हटावे तो एमा न तो वेलू थाय छे न तो एमा मोड़ू थाय छे। ज्ञानी जाने छे के ए सुनिश्चित एनो काल छे, पूर्व भव मा एनो निर्णय थई चुक्यो छे, एनी काल नी मर्यादा निश्चित थई चुकी छे। अने ए उदयमान कर्म छे एमा हवे फेरफार थवानो प्रश्न नथी। જ્યારે આવે ત્યારે અમારા માટે ઉત્સવનો પ્રસંગ બની જશે, એને દુઃખનું કારણ થતું નથી। આત્માની સિદ્ધિ ન સદાય અથવા આત્મસિદ્ધિના માર્ગે સાધનાના માર્ગે ન ચડાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરવાનું અથવા જન્મ મરણનું ચક્ર ચાલશે એનું દુઃખ અનુભવ દુઃખનો અનુભવ થયા વિના રહેશે નહીં। માણસને એમ લાગે કે શરીરમાં પીડા થાય અને પ્રાણ છૂટી જાય એવી પીડા તીવ્ર થાય અને દુઃખ ન લાગે એમ કેમ બને, એનું દુઃખ ન લાગે એમ કેમ બને? આ એક પ્રશ્ન થવા યોગ્ય છે અહીંયા। ક્ષણમાં હાર્ટ એટેક આવે ને માણસ દેહ ત્યાગ કરે તો લોકોને નથી સમજાતું કે દુઃખ થયું તો કે નહોતું થયું, પણ ત્યારે દુઃખ થાય છે। કોઈને સમય વેદનાનો ઓછો હોય છે, કોઈને સમય વેદનાનો લાંબો હોય છે, પણ પ્રાણ ત્યાગના ક્ષણે દુઃખ થયા વિના રહેતું નથી। સૌથી વધારે મેં વધારે વેદના ત્યારે થાય છે, સમય એનો ઓછો હોય કે વધારે હોય એ તો પૂર્વકર્મના સાતા સાતાના અનુભાગના સાથે સમયનો સંબંધ છે, પણ વેદના થાય છે એ વેદના થવા છતાં વેદનાનું દુઃખ ન થાય એવી પુરુષાર્થની કળ, એવી જ્ઞાનની કળ જ્ઞાનીને ધર્માત્માને સાધ્ય છે। એ સાધેલો સાધેલી એની પ્રક્રિયા છે, સાધેલી એની યુક્તિ છે, સાધેલું સાધન છે, તેથી કોઈ પણ પ્રકારની અશાતા આવે તો એને પુરુષાર્થમાં વધારે જોડાવાનું થાય છે, વેદનામાં જોડાવા વેદનાથી એ છૂટો છૂટો પડે છે, વેદનાથી પોતાની ભિન્નતા અનુભવે છે અને પોતાના જ્ઞાન આનંદને શ્રદ્ધા અને પુરુષાર્થ અને ચારિત્રના પરિણામની અંદર આત્મિક સ્વભાવ સ્વાભાવિક પરિણામોની અંદર એ વિશેષ ઉગ્રપણે જોડાઈ જાય છે, એથી એને દુઃખ થતું નથી। દુઃખનો પ્રસંગ અનિવાર્ય દેખાય સંસારી જીવોની નજરમાં, એમાં પણ એને દુઃખ થતું નથી, દુઃખ નહીં થવાનું આ કારણ છે કે એ દુઃખ શેનું છે? કે મારું મરણ થાય છે એનું એને દુઃખ છે, મરણનું દુઃખ નથી, મને પીડા થાય છે એનું દુઃખ છે, પીડાનું દુઃખ નથી। એ બધા પ્રસંગો સમ્ય જ્ઞાનીને જ્ઞાનના માત્ર જ્ઞેયપણે જણાય છે। અસ્થિરતા જેટલું દુઃખ છે પણ એ એક ન્યાય જ્ઞાનનું જ્ઞેય છે, શું કહ્યું? અસ્થિરતા જેટલું દુઃખ છે એ પણ એક ન્યાય તો એના જ્ઞાનનું જ્ઞેય છે, એનાથી એ ભિન્ન છે, વેદનાથી ભિન્ન, અસ્થિરતાના વિભાવિક મચકના પરિણામથી પણ ભિન્ન, એવું પોતાનું ભિન્નપણું અંદરમાં એવું સર્વાંગ સુંદર ભિન્નપણું છે કે પોતાના સ્વરૂપની મોજમાં અને સ્વરૂપની મસ્તી મારીએ છે। જ્ઞાન એને પોતાની મોજમાં રાખે છે, સ્વની મોજમાં રાખે છે, ન કીધું જ્ઞાન ક્યાંય એને ફસાવા દેતો નથી જીવને, એવો નિષ્ફળ રહે છે એટલે ભિન્ન પડી જાય છે, ચોથા બોલમાં લીધું છે ને, અને સ્વની મોજમાં ટકાવી રાખે છે, એ પોતાની મોજમાં રહે છે। સુભાગભાઈના પત્રો વાંચ્યા હતા તો ખંભાતથી અંબાલાલભાઈ આવેલા અને એમને એમ થયું કે હવે દેહ છૂટવાનો કાળ છે એટલે એમને કંઈક સંભળાવું, સહજાત્મ સ્વરૂપ અથવા એમ કે ભાઈ ઉપયોગ બરાબર આત્મામાં રાખજો, કૃપાળુ દેવનું સ્મરણ કરજો. હમ તો કે છે તું ભાઈ સાહેબ હવે બોલ બોલ કરમાં શું એને કહે છે, અસાતા શરીર વૃદ્ધાવસ્થા રોગ અવસ્થા એ બધું હતું, બધું શરીરમાં હતું, ઉપયોગમાં કાંઈ નહોતું. ઉપયોગ બરાબર તંદુરસ્ત હતો. છેલ્લા 10 દિવસથી એમણે સમ્ય જ્ઞાનની દિશા પ્રગટ કરી હતી. ઉપયોગ તંદુરસ્ત હતો. એટલે તું વચમાં કહેમાં મારો ઉપયોગ હવે આત્મામાં છે, હવે હું ક્યાંય બીજે ઉપયોગ દઉં એમ છું નહીં, હવે મારા માટે કલ્પના કરવી નકામી છે. હું કાંઈ હવે કાંઈ ઉપયોગ બીજે દઉં, મને ખબર છે કે હવે આ શરીર ત્યાગનો સમય નક્કી છે, તૈયારી થઈ ગઈ છે, એટલે મારું ધ્યાન ખેંચાય નહીં, એટલા માટે પણ મારે કાંઈ સાંભળવા બાજુ ધ્યાન આપવું, શબ્દો ઉપર ધ્યાન નથી આપવું. તમારા શબ્દોનો વાચ્ય છે એના ઉપર મારો ઉપયોગ બરાબર છે, હું સાવધાન છું, ના પાડે છે. એક બે વખત વચ્ચે બોલે છે ને ના પાડે છે, બરાબર હું સાવધ છું, હવે કાંઈ મને સંભળાવવાની જરૂર નથી. એવી જાગૃતિમાં દેહ છોડ્યો છે, એને કાંઈ મરણનું દુઃખ નથી, શરીરના રોગનું દુઃખ નથી, કાંઈ દુઃખ નથી. કુટુંબ પરિવારની વચ્ચે નહોતા એ કાંઈ, પરિવાર પરિવારમાં છે. કેટલા પરિવાર કર્યા આત્માએ, કેટલા કર્યા, હજી ગયા ભવના પરિવારને અહીંયા લાવે તો સ્વીકારે નહીં. ગયા ભવના પરિવારને લાવે તો ન સ્વીકારે, સ્વીકારે હે કે ભાઈ તમે ગયા ભવમાં કાચ્યા હતા, આ તમારો પરિવાર છે, ઠીક ના પડે, ના પડે, ના ના મને તો કાંઈ એમાં દેખાતું નથી મારો પરિવાર. પણ કોઈ જ્ઞાની એમ કે ભાઈ તમને ખબર નથી પણ અમને ખબર છે, હવે તો માનો, અમે તો તમને તો ખબર છે કે અમને આ જ્ઞાન છે, હવે તો માનો. તો પણ માનવું શું, અમને ભાવ જ આવતો નથી, એમાં મમત્વપણાનો ભાવ આવતો નથી, કેમ નહીં આવતો હોય. ઉદય છૂટી ગયો અંદરમાં, તત્સંબંધિત કર્મનો ઉદય છૂટી ગયો છે, જોડાણ તો કર્મના ઉદય સાથે છે. અને અહીંયા જે વિદ્યમાન પરિવાર છે એના પ્રત્યેથી મમત્વનો ટાળવાનો ઉપદેશ આપે કે ભાઈ આ તારા નથી, આ તારા નથી, તો ક્યાંક ભાવ છૂટતો નથી, ઓલો ભાવ થતો નથી ને આ છૂટતો નથી, કેમ કે અહીંયા તત્ સંબંધિત કર્મના ઉદયમાં જોડાણો છે. ત્યાં મમત્વ છોડવું હોય તો છોડી શકતો નથી, ત્યાં કરવું હોય તો કરી શકતો નથી. આ કુદરતી પરિસ્થિતિ જુઓ. એવી ગડબડ કરે છે, એવી ગડબડ કરે છે. 28મા વર્ષમાં શ્રીમદજીનો પત્ર છે કે કુટુંબ પરિવારના સભ્યોમાં આ માતા આ પિતા આ પુત્ર આ પરિવાર એ બધા પરિણામ કરીને જીવે પોતાનું અહિત કરવામાં કોઈ કચાશ રાખી નથી. એ જેને નવા જન્મ મરણનું કારણ થયું છે, એ જેને ચારે ગતિના દુઃખનું કારણ થયું છે, એ જેને ભવગ્રહણનું કારણ, નરક નિગોદના ભવમાં જવાનું કારણ પણ એ જ થયું છે. જન્મ મરણ આદિનો હેતુ એ જ છે, મમત્વ કર્યું છે એ જ. પોતાના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં મમત્વ કર્યું છે, નવા કર્મ બાંધ્યા છે અને પરિભ્રમણના દુઃખ ભોગવે છે. છૂટવું હોય એના માટે તો આ મહાપુરુષોના સત્પુરુષોના વચનો છે એના વાચ્યમાં પહોંચી જવું, એ જે કહેવા માગે છે એના હાર્દમાં પહોંચી જવું. આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર અનિવાર્યપણે ચાલ્યા જ કરવાનું છે. એવા અશરણ સંસારમાં દેવ ગુરુ ધર્મનું જ શરણ છે, બહારમાં દેવ ગુરુ ધર્મનું શરણ છે, બહારમાં પૈસાનું શરણ નથી, મકાનનું શરણ નથી, કુટુંબને નાત જાતની ઓથનું શરણ નથી, વૈદ્ય ડાક્ટરોનું શરણ નથી, મિત્રોનું શરણ નથી, કોઈનું શરણ નથી, બહારમાં દેવગુરુ ધર્મનું શરણ છે. કેમ એમ કહ્યું કે દેવગુરુ ધર્મ એમ કહે છે કે તું તારા શાશ્વત આત્માનું શરણ લે, એટલે દેવગુરુ શરણ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર એમ નથી કે ગુરુ હોય એની પાસે ચાલ્યો જાય એટલે એને મરણથી બચાવે, અથવા સાક્ષાત દેવ આપે છે, અને જે બોધને અંગીકાર કરતા એ શાશ્વત પદને જન્મ મરણ રહિત પદને પ્રાપ્ત કરે છે, તેથી એને જન્મ મરણ થતા નથી, તેથી બહારમાં એ શરણ છે એમ કહેવામાં આવે છે. માણસ નથી કહેતા કે અમને ત્યાં ભય લાગતો હતો, હવે તમારી પાસે આવ્યા એટલે નિર્ભય થઈ ગયા. તો અહીંયા દેવગુરુ ધર્મમાં આશ્રય જતા નિર્ણય નિર્ભય થાય છે. કેમ નિર્ભય થાય છે કે ત્યાં એને બોધ મળે છે નિર્ભયતાનો. દેવગુરુ ધર્મ એમ કહે છે કે તું મફતનો ભયવાન થઈને દુઃખી થાય છે, તું શાશ્વત પદાર્થ છો, તારી શાશ્વત સત્તાને લક્ષમાં લે, ઉપયોગમાં લે, ભોગવટામાં લે, તારા અસ્તિત્વને ગ્રહણ કર, શાશ્વત અસ્તિત્વને ગ્રહણ કર, બસ તું નિર્ભય થઈ ગયો. તો ત્યાં આવતા એ નિર્ભયતા, એના શરણે આવતા એને નિર્ભયતા થાય છે, એટલે એમ કહે છે કે એ શરણ છે. શરણનો અર્થ એ નથી કે એ મરણથી બચાવી દે છે, પણ મરણના ભયથી જરૂર બચાવી દે છે, એનો ભય નિવૃત્ત કરી દે છે. એવા દેવગુરુ શાસ્ત્ર છે, ધર્મ છે કે એને મરણનો ભય રહેતો નથી. આવા અશરણ સંસારમાં દેવગુરુ ધર્મનું જ શરણ છે. લોકો બીજી રીતે ખટવે છે, ભગવાન પાસે જઈએ, ગુરુ પાસે જઈએ, કંઈક આપણને બચાવી લઈએ, કંઈક આપણને આયુષ વધારી દઈએ, કંઈક આપણે ત્યાં જઈએ એટલે આપણને વાંધો ન આવે, એવું કાંઈ નથી. તને તારા સ્વરૂપનું જ્ઞાન થાય એની પાસે જતા, અને એ તારા સ્વરૂપનું જ્ઞાન થતાં તારું મૃત્યુ નથી એવું તને જ્ઞાન થાય, મારું મરણ જ નથી એમ જેને જ્ઞાન થાય છે, એને પોતાનું મરણ થવાની કલ્પના નિવૃત્ત થઈ જાય છે, કલ્પનાથી કલ્પિત ભાવે ઉત્પન્ન થતો ભય છે એનો નાશ થઈ જાય છે, ઉત્પન્ન થતો નથી ભય, એટલે એને મરણનો ભય નથી એમ કહેવામાં આવે છે, એને શરણ મળી ગયું એમ કહેવામાં આવે છે. દેવગુરુ ધર્મનું શરણ છે. પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને હવે મૂળ વાત ઉપર આવે છે. દેવગુરુ ધર્મ પણ આ નિજ ચૈતન્યનું શરણ બતાવે છે, અને આ જ્યારે વચનો કહેવાયા છે અને આ પુસ્તકાકારે લખાયા છે ત્યારે ગુરુદેવની ઉપસ્થિતિ હતી. 2000ની પહેલી આવૃત્તિમાં પ્રકાશન છે, ગુરુદેવનું દેહાંત છે 2036માં. આ 2033ની અંદર આ ગ્રંથનું પ્રકાશન થયું છે, એટલે પૂજ્યબેન શ્રી ગુરુદેવને લક્ષ્યમાં રાખીને કહે છે કે પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય એ જ જીવનમાં કરવા જેવું છે. કર્તવ્ય શું છે આ જીવનનું? મોક્ષ દશા છે એ તો સર્વોત્કૃષ્ટ સાધનાની ચરમસીમા છે, ત્યાં સુધી પહોંચવું એ તો જબરજસ્ત પુરુષાર્થનો વિષય છે, અશક્ય નથી પણ જબરદસ્ત પુરુષાર્થનો વિષય છે શુક્લ ધ્યાનની શ્રેણી, પણ એ પહેલાં મુનિ દશામાં આવવું એ પણ કોઈ જબરદસ્ત પુરુષાર્થનો વિષય છે, અને એ પહેલાં સમ્યક દર્શનમાં આવવું એ પણ કોઈ અપૂર્વ પુરુષાર્થનો વિષય છે. એટલો પુરુષાર્થ કદાચ તારો જાગ્રત ન થાય, એટલા પુરુષાર્થની અંદર તું ન આવી શક, અને એ પુરુષાર્થની વાત કદાચ તને દુષ્કર લાગતી હોય, તો ઓછામાં ઓછું શું કરી શકાય એવો અહીંયા સંકેત છે આ બોલની અંદર. કર્તવ્યની દ્રષ્ટિએ ઓછામાં ઓછું શું કરી શકાય, કે ઓછામાં ઓછું જો સંસ્કાર જીવને પડી જાય એટલું પણ કાર્ય કરી શકાય તો પણ તારો નિવેડો આવી જશે. આત્મામાં આત્માના સ્વભાવના સંસ્કાર પડે અને એ નિષ્ફળ જાય એવું કદી બનતું નથી. બીજા બધા પરિણામ નિષ્ફળ છે. જગતમાં જેટલા પરિણામ જીવ રાગ દ્વેષ મોહના કરે છે એ બધા નિષ્ફળ છે. કેમ નિષ્ફળ છે? કે એ પરિણામ અનુસાર સાધીની સિદ્ધિ નથી. જેમ કે જે પદાર્થમાં જીવને સુખ મળે છે એવી કલ્પના ભ્રાંતિ થાય છે, એ પદાર્થને આત્મામય કરી નાખવા માગે છે, અને ક્યારે એ પદાર્થથી છૂટો ન પડવા એ ચાહે છે, પણ એવી રીતે એ સાધ્ય સધાતું નથી. કોઈ પદાર્થ આત્મામય થતો નથી, અને કોઈ પદાર્થ શાશ્વત આત્મા સાથે સંયોગમાં રહેતો પણ નથી, એ તો બની શકતું નથી. એટલે એ બધા પરિણામ સંસારના પરિણામ નિષ્ફળ છે. અને એ તો માણસ બોલે છે, કોઈ શ્રીમંત માણસ ઘણા ઘણા પરિશ્રમ પછી શ્રીમંતાઈમાં આવ્યો હોય નિર્ધન અવસ્થામાંથી, અને આખી જિંદગી જાત તોડી નાખી હોય, શું કહે, કે જાત તોડી નાખીને જાત ઘસી નાખી, ત્યારે માંડ પૈસો મળ્યો છે, ભાઈ ઉપડી ગયા, આયુષ પૂરું થયું, એટલે ભાઈ ઉપડ્યા, શું સાર્થક થયું એને, એ બધી મહેનત ને એનો પરિશ્રમ કેટલો સાર્થક થયો, હે, એ બધું અહીંયા રહી ગયું. છોકરાઓ પરિવાર એવા થયા હોય કે એને પરેશાન કરતા હોય, એના માટે એ બધું પાછો કરતો હોય, જે એને પરેશાન કરતો હોય એના માટે જ એ બધું કરતો હોય, હે, બધું કેવી વિચિત્રતા છે. આવી વાત છે તો કહે છે કે એ તો બધા અવસ્થા, આ તો પ્રતિકૂળતાનો દ્રષ્ટાંત છે, પણ અનુકૂળ હોય તો એ બધું નિરર્થક જ છે, એનું કોઈ સાર્થકપણું છે. પણ જો કોઈ દેવગુરુ ધર્મના સંયોગમાં જતા, દેવગુરુ અને કોઈ ધર્મી ધર્માત્માના સંયોગમાં જતા, જો કદાચિત એને સ્વભાવના સંસ્કાર પડી જાય, તો એ સંસ્કાર એને બીજા ત્રીજા કોઈને કોઈ ભાવમાં, નજીકના ભાવમાં, પછી બહુ એમાં દૂર નથી થતો, બીજા ત્રીજા ભાવમાં એ સંસ્કારમાં એની સ્વરૂપની જાગૃતિ આવે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને પ્રાપ્ત કરે છે, અને અલ્પકાળમાં એનું નિર્વાણ મોક્ષ થઈ જાય છે, એના જન્મ મરણમાંથી એ છૂટી જાય છે. ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં કોઈએ પ્રશ્ન કરેલો, સાહેબ આપ ઘણા વર્ષોથી અહીંયા બિરાજો છો, અલૌકિક ઉપદેશ આપનો બધાને મળે છે, પણ આમાં બધાને ધર્મ કેમ પ્રાપ્ત થતો નથી? સાંભળવા તો ઘણા આવે છે, હજારો માણસો આવે છે, દેશ દેશાવરથી આવે છે, કેમ કોઈને ધર્મ પ્રાપ્ત થતો નથી? એમને એમ કહ્યું કે ઓછાને થાય છે એ વાત છે. અહીંયા પરિસ્થિતિ એવી છે, અહીંયા હીણા પરિણામ લઈને આવેલા જીવો છે, હીન સત્વ હીન પુરુષાર્થ થયેલા જીવો આવેલા છે, એટલે ધર્મ પ્રાપ્ત નથી કરી શકતા. કોઈ કોઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતું, એવી વાણી નિષ્ફળ નથી જતી. પ્રાપ્ત કરે છે કોઈ જીવો, બાકી ઘણા નથી પ્રાપ્ત કરતા એવું લાગે છે, તો પણ તમને ન સમજાય ને અમને સમજાય એવી એક વાત કરું છું, કે ધર્મ ભલે કોક જ જીવ પ્રાપ્ત કરશે અત્યારે, પણ સંસ્કાર ઘણા લઈને જશે. શું કહેલું? ઘણા જીવો સંસ્કાર લઈને જશે એમ ગુરુદેવની નજીક આવેલા પાત્ર જીવો, અનેક પાત્ર જીવો સંસ્કાર લઈને, સંસ્કાર ઝીલે છે, ઝીલેલા છે. કેટલાકના આયુષ પૂરા થઈ ગયા હોય, કેટલાકના હજી ન થયા હોય, પણ જેને પ્રત્યક્ષ દેશના સાંભળે છે એવા અનેક જીવોને સંસ્કાર પ્રાપ્ત થયા છે એ વાત નિશ્ચિત છે. ગુરુદેવના જ્ઞાનમાં આવેલી આ વાત છે, કેવળ જ્ઞાનમાં આવે ને અફર હોય એવી આ વાત છે. શુદ્ધ જ્ઞાનમાં, નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં આવી વાત આવે એ કેવળ જ્ઞાન તુલ્ય હોય છે, એમાં બીજો ફેરફાર હોઈ શકતો નથી. તો અહીંયા પૂજ્ય બહેનશ્રી એમ કહે છે કે તું સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે એવા કોઈ અપૂર્વ પુરુષાર્થ સુધી ન પહોંચે એવું તને લાગે તો પણ તને સંસ્કાર પડે એવું તો આ જીવનમાં ઓછામાં ઓછું કરી લીધે. ઊંડો ઉતરીને આ વિષયના ઊંડાણમાં જઈને અથવા અંતરના ઊંડાણથી, બીજો બોલ છે ને, પહેલા શબ્દો છે, બીજા બોલ, અંતરના ઊંડાણથી પોતાનું આત્મહિત સાધવા માટે ના જો તને પરિણામ થાય, એવા સંસ્કાર સાથે જોડીએ છીએ. જે જીવના પરિણામ અંતરના ઊંડાણથી આત્મહિત સાધવા માટે ના થાય, કે મારે આત્મહિત સાધવું છે એવી ભાવના થાય અંતરના ઊંડાણમાંથી, એને સંસ્કાર મળી જાય છે. એને સંસ્કાર ન પડે એવું ન બને. કેટલાક તો સમ્યક દર્શનને પણ પામી જાય, નહીતર સંસ્કાર તો એને મળી જાય, ન મળે એવું બને નહીં. એક ન્યાયે તો સમ્યક દર્શનને પ્રાપ્ત થવાની પૂર્વ ભૂમિકા એની નિશ્ચિત થઈ ગઈ. સમ્યક દર્શન એનું રજિસ્ટર થઈ ગયું, એડવાન્સ બુકિંગ. જેનું સમ્યક દર્શન નિશ્ચિત થયો એનું, એનો મોક્ષ પણ નિશ્ચિત થયો, એનો નિર્વાણ પણ નિશ્ચિત થયો. તો આ સંસ્કાર છે એ એના મોક્ષની પર્યાય સાથે ની સગાઈ થઈ ગઈ. અહીંયા નથી કેતા કે અત્યારે બોલ બોલી લ્યો, પછી શ્રીફળ વિધિ કરશું, પછી લગ્ન કરશું, સંસારની અંદર શું કરે છે. તો એ તો બધું નિષ્ફળ જાય છે, પરણી લાય છૂટા પડે છે, ડાયવર્સ લે છે કે નહીં, અહીંયા એ નહીં બને. આ જેન્ટલમેન પ્રોમિસ જેવી વાત છે, આમાં આ વચન ફરતું, સત્પુરુષોનું વચન ફરતું નથી. 14 બ્રહ્માંડ ફરે, સત્પુરુષનું વચન ફરતું નથી. વચન સિદ્ધિ એમાં રહેલી છે, એ વચનની પાછળ આત્માનું પવિત્ર જ્ઞાન અને પવિત્ર શ્રદ્ધાન રહેલું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ઊભું છે. એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પાછળ અડગ મેરુ સમાન શાશ્વત સ્વભાવ ઉભેલો છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. મેળવવાનો લક્ષ્ય નથી, શું મેળવવું, મેળવવાના લક્ષ્ય સંસ્કાર પડે છે એમ પૂછો. તો જેને આત્મહિતની ભાવના છે એને પૂર્ણ શુદ્ધિ મેળવવી છે, સંસ્કાર મેળવવા છે એમ નથી. અરે સમ્યક દર્શન મેળવવું છે એમ નથી, મુનિ દશા મેળવવી છે એમ નથી, એને મોક્ષ દશા મેળવવી છે. શું કોને સંસ્કાર પડે છે કે એને તો આ ક્ષણે મોક્ષની પૂર્ણ શુદ્ધિ થતી હોય તો એને બીજી ક્ષણ કે બીજો સમય એને ન જોઈએ. જેમ કોઈ મહત્વનું કાર્ય હોય તો હું કે 100 કામ પડતા મૂકીને હું આવીશ, હું કે હા એટલું વજનદાર કામ છે કે મારે બધા કામ પડતા મૂકીને આ પહેલા કરવું છે. તો પોતાના પૂર્ણ હિતનું કામ કે બધા કામ મૂકીને જ કરવાના હોય, એમાં કઈ પ્રશ્ન રહેતો નથી. સંસ્કાર મેળવતો એમ કે છે કે તારો પુરુષાર્થ કામ ન કરતો હોય એવું તને લાગતું હોય તો સંસ્કાર મળે એવી પરિસ્થિતિમાં તો તારે આવવું જ જોઈએ. જો એ ન મળ્યું તો પછી ક્યાં પત્તો ખાશે કેવું મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે કેવું. એટલે ઓછામાં ઓછું શું કરવા જેવું છે માણસ નથી કહેતા. ભાઈ તમે દેણું કર્યું છે, મુદ્દલ ના આપો તો કઈ નહીં, પણ વ્યાજ તો આપો. શું કે એક માણસ એક ગામ થી બીજા ગામ સુધી ઉઘરાણીએ જાય, ભાઈ કઈ નથી મારી પાસે, કઈ નથી, કઈ નથી બરાબર છે, પણ હવે મારું વ્યાજ ચડ્યું છે એ તો આપો. વ્યાજ નો આપો તો કઈ નહીં, પણ આવવા જવાનો મને ખર્ચ લાગ્યો છે એ તો આપો. એમ શું કે એ મારા ખીચાના હું ખર્ચું, દેણદાર તમે, ખર્ચ મારે ભોગવવાનો. શું કે ઓછામાં ઓછો કઈક આપો, એનો અર્થ ઓછામાં ઓછો કઈક આપો. એમ અહિયાં કહે છે કે તું મનુષ્ય થયો, જૈન કુળમાં આવ્યો, સત્ય ધર્મ અને સત્પુરુષોના વચનો તારી સમક્ષ આવ્યા, તારે મોક્ષ થાય એવી વાતો તને મળી, તારો મોક્ષ થાય એવી તને વાત મળી. મોક્ષ સુધી ન પહોંચ મુનિ દશા અંગીકાર ન કરી શકશો, પણ સંસ્કાર તો પાડવે, આટલું તો ઓછામાં ઓછું કરી લેવા જેવું છે એમ કહે છે. એ તો વાત કરી, જો બીજા બોલમાંથી તો એ વાત કરી કે અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવાની એને ભાવના થઈ હોય તો જરૂર એને સંસ્કારની પ્રાપ્તિ થાય. કેવી રીતે થાય? કે પોતાની અંતરના ઊંડાણથી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય અને કોઈ સ્વરૂપ પ્રાપ્ત ધર્માત્મા આત્મ સ્વરૂપને બતાવતા હોય, ચૈતન્ય જાગૃતિમાં ઊભા છે, ચૈતન્યના વેદનમાં ઊભા છે, અને એમના વચનો પાછળ જે ભાવ છે એમાં ચૈતન્ય ઉપરની ભીંસ છે, એ આત્મ સ્વરૂપ ઉપરની ભીંસમાંથી નીકળેલા જે વચનો છે એ વચનો સંસ્કારમાં નિમિત્ત થાય છે. કોને? કે જેને આત્મહિતની અંતરના ઊંડાણની ભાવના હોય છે એને. બસ એવાને એવા વચનો બીજા જીવના હોય, અજ્ઞાની જીવના, તો પણ એને એ વચનો આત્મહિતમાં નિમિત્ત થતા નથી દેશનામાં. કેમ કે એ સ્વરૂપના નિર્વિકાર વિતરાગ સ્વરૂપના ઉપરની ભીંસમાંથી નીકળેલા વચનો નથી, પણ એ રાગ ઉપર એનું વજન છે અને રાગની ભીંસમાં કષાય ઉપરની ભીંસમાંથી નીકળેલા એ વચનો છે. શું? એક અકષાય સ્વભાવની ભીંસમાંથી નીકળેલા વચનો છે અને એક રાગ ઉપર જોર આવીને રાગની ભીંસમાંથી નીકળેલા વચનો છે. શબ્દો એના એ હોય, બેની પાછળ ભાવની ભીંસ જુદી જુદી ઉલટી સુલટી છે. એક દેશનામાં સંસ્કારમાં નિમિત્ત પડે છે, એક નિમિત્ત પડે છે, બે વચ્ચે આટલો ફેર પડી જાય છે. એટલે ધર્માત્માનો સંગ કરવાનો ઉપદેશ છે, દેવગુરુ ધર્માત્માના શરણે જવાની એટલા માટે વાત છે કે જેથી એને ઓછામાં ઓછા, એક ગુરુદેવ વિદ્યમાન છે એટલે એમ કહે છે કે પૂજ્ય ગુરુદેવ ચૈતન્ય શરણને બતાવે છે, ચૈતન્ય સ્વરૂપને બતાવે છે જે શરણભૂત છે. અંતરમાં એનું તું લક્ષ્ય કરવાનો પ્રયત્ન કર, ભાવના કર, અને એને લક્ષ્યમાં લઈને એનો નિર્ણય કરીને, લક્ષ્યમાં લેવું, લક્ષ્ય થવું, નિર્ણય થવો, ઓળખાણ થવું, ભાવભાષણ થવું, પ્રતિભાસ થવો, આ બધા એકાર્થ છે. નિર્ણયના પ્રકરણમાં એક પારિગ્રાફ એકાર્થનો શરૂઆતમાં જ લીધો છે, ત્રીજા પારિગ્રાફમાં નિર્ભ્રાન દર્શનમાં. લક્ષ્ય કરીને, લક્ષ્ય થાય ત્યાં એને સંસ્કાર પડે છે. એ સંસ્કાર એવા દ્રઢ સંસ્કાર હોય છે કે જેને લઈને એના અંકુર ફૂટતા મોક્ષ માર્ગ શરૂ થાય છે, અને એ મોક્ષ માર્ગમાં આવેલો જીવ નિયમપણે તરી જાય છે. એટલે જીવનમાં ઓછામાં ઓછું કર્તવ્ય હોય, થોડામાં થોડું કરી લેવા જેવું હોય તો આટલું કરી લેવા જેવું છે એવું આ બોલમાં કહેવા માંગે છે.
જય હો.